આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વધુ ઉપજ આપતી આબોહવાને અનુકૂળ અને બાયો ફોર્ટિફાઇડ પાકની 109 જાતોનું વિમોચન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ બાદ રાજધાની ઢાકા અને ચિત્તોગ્રામમાં હિન્દુ સમુદાયના હજારો લોકો દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા અને સંરક્ષણ મંત્રીએ શોક વ્યક્ત કર્યો. દેશભરમાં આજે નીટ પીજી પ્રવેશ પરીક્ષા ચાલી રહી છે. પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન થશે. ચીન 90 ચંદ્રકો સાથે પ્રથમ સ્થાને. ભારતે 1 રજત, 5 કાંસ્ય સહિત 6 ચંદ્રકો જીત્યા. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઉપજ આપતી આબોહવા સ્થિતિસ્થાપક અને બાયો ફોર્ટિફાઇડ પાકની જાતોનું વિમોચન કર્યું છે. આ 61 પાકોની 109 જાતોમાં 34 ક્ષેત્રીય પાક અને 27 બાગાયતી પાકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં બાજરી, ઘાસચારાના પાકો, તાલીબિયાં, કઠોળ, શેરડી, કપાસ, ફાઇબર અને અન્ય સંભવિત પાકો સહિત વિવિધ અનાજના બીજનું વિમોચન કરવામાં આવ્યું હતું. બાગાયતી પાકોમાં ફળો, શાકભાજી, વાવેતર પાક, કંદ, મસાલા, ફૂલો અને ઔષધીય છોડની વિવિધ જાતોને પણ આ ઉપજોમાં આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર લેસ્તે એનાયત કરવામાં આવતા ખૂબ જ ગર્વ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયાના એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિને તિમોર લેસ્તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થતા જોવું એક દેશ માટે ગર્વની લાગણી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માન ભારત અને તિમોર લેસ્તે વચ્ચેના મજબૂત સંબંધો અને પરસ્પર સન્માનને દર્શાવે છે. શ્રી મોદીએ કહ્યું છે કે આ ઘણા વર્ષોથી જાહેર જીવનમાં આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાનનું સન્માન પણ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ગઈકાલે તિમોર લેસ્તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ તિમોર લેસ્તેથી સન્માનિત કરાયા છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ચિત્તોગ્રામમાં લઘુમતી હિન્દુ સમુદાયના હજારો લોકોએ ગઈકાલે સતત બીજા દિવસે જોરદાર દેખાવો કર્યા હતા. દેખાવકારો દેશભરમાં હિન્દુ ઘરો, વ્યવસાયો અને મંદિરો પરના હુમલાઓથી રક્ષણની માંગ કરી રહ્યા હતા. તેઓ લઘુમતીઓ પર હુમલા માટે જવાબદારોને સજા કરવા માટે વિશેષ ટ્રીબ્યુનલની રચના કરવા, લઘુમતીઓ માટે સંસદમાં 10% બેઠકો ફાળવવા અને લઘુમતી સંરક્ષણ કાયદો ઘડવાની માંગ કરી રહ્યા હતા. મુસ્લિમ સમુદાયના લોકો પણ એકતા દર્શાવવા પ્રદર્શનમાં લઘુમતીઓ સાથે જોડાયા હતા. દરમિયાન ભારતીય મૂળના અમેરિકન સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા અંગે સંસદમાં ચર્ચાની માંગ કરી છે. સાંસદ શ્રી થાનદારે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કનને પત્ર લખીને કોંગ્રેસમાં ચર્ચાની માંગણી કરી છે, જેથી હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોને સુરક્ષા આપવામાં નિષ્ફળતા અંગે ચર્ચા થઈ શકે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. શ્રી થાનદારે અને કોંગ્રેસના અન્ય સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ પણ શ્રી બ્લિન્કનને બાંગ્લાદેશની નવી સરકારને હિન્દુઓ વિરૂદ્ધ હિંસા રોકવા માટે અપીલ કરવા વિનંતી કરી છે. બાંગ્લાદેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે હિંસાગ્રસ્ત રાષ્ટ્રમાં લઘુમતી સમુદાયો પરના હુમલાઓની નિંદા કરી છે. તેમણે આ હુમલાઓને ઘૃણાસ્પદ ગણાવ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ તમામ હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોને નુકસાનથી બચાવવા વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના આગેવાનોને નોબેલ પારિતોષિક વિજેતા શ્રી યુનુસે વિનંતી કરી હતી. શ્રી યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના નાયબ પ્રવક્તા ફરહાન હકે પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરી હતી. જાતિ, ધર્મ અથવા કોઈ પણ ભેદભાવના આધાર પર આધારિત હિંસાનો વિરોધ કરવાની સંસ્થાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના અહલાન ગામમાં ગઈકાલે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા હતા અને 2 નાગરિકો ઘાયલ થયા છે. સંરક્ષણ પ્રવક્તાના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘવાયેલા 2 સૈન્યના જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બંને નાગરિકોને પણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. છેલ્લા મળેલા અહેવાલો મુજબ ત્યાં એન્કાઉન્ટર હજુ પણ ચાલી રહ્યું છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 2 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ દુઃખની ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરી શકો છો. નેપાળના વિદેશ સચિવના આમંત્રણ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી નેપાળની બે દિવસીય સત્તાવાર મુલાકાતે કાઠમંડુ પહોંચ્યા છે. કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેક્રેટરી લમસલ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નેપાળના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને દેશોના વિદેશ સચિવો નેપાળ ભારત સંબંધો, પરસ્પર હિતો અને સહયોગ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિદેશ સચિવ મિસ્ત્રી નેપાળ સરકારના મહાનુભાવો સાથે અલગ અલગ બેઠક કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય મુલાકાતોની પરંપરાઓને અનુરૂપ છે અને ભારત તેની પાડોશી પ્રથમ નીતિ હેઠળ નેપાળ સાથેના મજબૂત સંબંધોને મહત્વ આપે છે તે દર્શાવે છે. નેપાળ અને ભારત વચ્ચે સદીઓ જૂના સભ્યતા, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો છે. ભારત નેપાળને અનેક મેગા ઇન્ફાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી સંબંધિત પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નટવરસિંહે વિદેશમંત્રી તરીકે બહુવિધ ક્ષમતા સાથે દેશની સેવા કરી. શ્રી ધનખડે કહ્યું કે શ્રી નટવરસિંહ એક સારા લેખક હતા અને તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું હતું કે શ્રી સિંહે વિદેશ નીતિ અને વૈશ્વિક મુસદ્દીગીરીમાં સમૃદ્ધ યોગદાન આપ્યું છે. તેઓ તેમની વિદ્વતા અને લખાણો માટે હંમેશા પ્રખ્યાત રહેશે. દેશભરમાં આજે નીટ PG પ્રવેશ પરીક્ષા લેવાઈ રહી છે. નેશનલ મેડિકલ એક્ઝામિનેશન બોર્ડ કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ આ પરીક્ષાની મોકૂફ રાખવામાં આવી હતી, જ્યારે કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રામાણિકતા સામેના આક્ષેપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક આજે ભવ્ય સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. સમારંભ ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગે શરૂ થઈ ગયો છે. આ સમારોહ સ્ટેન્ડ ડી ફ્રાન્સ સ્ટેડિયમમાં 80,000 દર્શકોની સામે યોજાઈ રહ્યો છે. સમાપન સમારોહમાં ઓલિમ્પિકની ઓલવાયેલી મશાલ, ઓલવાયેલી અને ઓલિમ્પિક ધ્વજને ઔપચારિક રીતે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સની આયોજન સમિતિને સુપરત કરાશે. આ ઓલિમ્પિકમાં ભારત 1 રજત અને 5 કાંસ્ય ચંદ્રક સાથે 71મા સ્થાને રહ્યું છે. મનુ ભાકરે આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિક શૂટિંગ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં 3જો ચંદ્રક જીત્યો હતો. હોકીમાં ભારતીય પુરૂષ ટીમે કાંસ્ય ચંદ્રક મેળવીને ટોક્યો 2020ની સફળતાનું પુનરાવર્તન કર્યું છે. જ્યારે ભારતના સૌથી સફળ વ્યક્તિગત ઓલિમ્પિયન નીરજ ચોપરાએ પુરૂષોની ભાલા ફેંકમાં રજત ચંદ્રક જીતીને વધુ એક સિદ્ધિ મેળવી હતી. અંતે ભારતના અમન સહરાવત પુરૂષોની 57 કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતના સૌથી યુવા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બન્યા. અત્યાર સુધીમાં ચીન 39 સુવર્ણ, 27 રજત અને 24 કાંસ્ય ચંદ્રક સહિત 90 ચંદ્રક સાથે પેરિસ ઓલિમ્પિક મેડલ ટોલીમાં ટોચ પર છે. અમેરિકા 38 સુવર્ણ, 42 રજત સહિત 122 ચંદ્રક સાથે બીજા સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 18 સુવર્ણ, 18 રજત અને 14 કાંસ્ય સહિત કુલ 50 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. ભારતીય હવામાન વિભાગે આગામી 16મી તારીખ સુધી દેશના પૂર્વ, ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વધુ ઉપજ આપતી આબોહવાને અનુકૂળ અને બાયો ફોર્ટિફાઇડ પાકની 109 જાતોનું વિમોચન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓ બાદ રાજધાની ઢાકા અને ચિત્તોગ્રામમાં હિન્દુ સમુદાયના હજારો લોકો દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં સેનાના 2 જવાન શહીદ થયા. સંરક્ષણ મંત્રીએ શોક વ્યક્ત કર્યો. દેશભરમાં આજે નીટ PG પ્રવેશ પરીક્ષા ચાલી રહી છે. અને અંતમાં પેરિસ ઓલિમ્પિકનું આજે સમાપન થશે. ભારતે 1 રજત, 5 કાંસ્ય સહિત કુલ 6 ચંદ્રકો જીત્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.